પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 271 નો સાર.
કામિની સંબંધી મોહ તેને છોડીને હે ચિત્ત નિર્મળ સુખની અર્થે પરમ ગુરુ દ્વારા
એની વાત કરે છે. હે રૂપ એવી જે કનક ને કામિની નો મોહ છોડીને હે મુનિ હે જીવ કે આ ગ્રસ્તાશ્રમમાં કનક ને કામિની બે ના રાગમાં તું ગ્રસ્તાશ્રમમાં રોકાઈ ગયો છે. કનક એટલે ધનનો મોહ અને કામિની સ્ત્રીઓનો મોહ, એને લઈને તું ગ્રસ્તાશ્રમમાં રોકાઈ ગયો છો. એ બે મોહ છોડી દે ગયો છે. બેના મોહને છોડીને એક ધર્મને પ્રાપ્ત કર, નિર્મળ ધર્મને નિર્મળ સુખને પ્રાપ્ત કરે. પેલા શ્રદ્ધા આવે પછી ચારિત્ર આવે છે, પણ મોહ તો બધેથી છોડવાનો જ છે. શ્રદ્ધા કરે તો મોહ તો છોડવાનો જ છે. બધી સર્વસ્વ મોહ છોડે ત્યારે સાચી શ્રદ્ધા થાય છે. મોહ અંતરમાંથી તો નિરાળો જ થવાનો છે. બધી રીતે મોહ છોડી દે, બધી જાતનો મોહ છોડી દેવી. આમાં એક બીજું છે કનક કામિની, એટલે કે તું સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર દર્શાંગી કરવા એમ બધું ભેગું લીધું છે. શ્રદ્ધા કરે તો એને તો સર્વસ્વ મોહ તો હે રૂપ જ છે. બધું મોહ હે રૂપ છે. કનક ને કામિની શરીરનો બધો મોહ, બધી જાતનો મોહ છોડી દે. અંતર માંથી બધી શ્રદ્ધામાં છોડ અને લીનતામાં છોડ. લીનતામાં અસ્થિરતા જે બાકી રહેશે અસ્થિરતા છોડ. બધું છોડીને કહે છે અંદર માંથી એવું નિર્મળ સુખ એની પ્રાપ્તિ માટે કહે છે. અંદર નિર્મળ સુખ અંદર ભરેલું છે. બધું અંદર બધું તારામાં બધું છે. બહાર શું લેવા ગયે દોડી રહ્યો છે અનંત કાળ થકી. બધું તારામાં ભરેલું છે કે તું તારો આત્મા એવો અનુપમ ગુણ વાળો છે કે તારે બહાર કઈ લેવા જવું પડે એવું નથી. તું બ્રહ્માને લઈને બહાર ને બહાર ભ્રમા કર્યો એનો આ બધું તો હેરૂપ છે. ત્યાગવા યોગ્ય છે. શ્રદ્ધામાં હેરૂપ ને ચારિત્રમાં કે છે અસ્થિરતા થાય એમાં બધું હેરૂપ બધું છોડીને કે છે. કનક કામિની નો મોહ છોડી નાખે છે. શું કામ કે છે? અંતર માંથી સુખ ની પ્રાપ્તિ કરવાની માટે સુખ અંદર થી પ્રાપ્ત કરે છે. સુખ ને બધા જેવો ઈચ્છે છે, સુખ નો રસ્તો એ પોતે પકડી શકતો નથી. નિર્મળ સુખ અંતર માં છે. સુખ ને પ્રાપ્ત કરવા માટે કે છે ગુરુ દ્વારા. શું ગુરુ દ્વારા? પરમ ગુરુ દ્વારા ધર્મ ને પ્રાપ્ત કરીને. ધર્મ સી રીતે પ્રાપ્ત થાય? નિર્મળ સુખ કોણ બતાવે? એનો રસ્તો કોણ બતાવે? એ ગુરુ બતાવે. માટે પરમ ગુરુ દ્વારા તું ધર્મ ને પ્રાપ્ત કરે તો તને અંતર માંથી આ બધો સાચો માર્ગ મળશે, સાચો ધર્મ પ્રાપ્ત થશે. બધું મોહ છૂટી જવાનું. ગુરુ મહા પ્રબળ નિમિત્ત છે. એને જે ધર્મ બતાવ્યો એ ધર્મ ને ગ્રહણ કરે છે. નિમિત્ત ગુરુ ને ઉપાદાન સારું છે. જો નિર્મળ ગુરુ સુખ ને માટે ગુરુ નો આશ્રય લે, ગુરુ ને શરણે જાય, ગુરુ તને ધર્મ બતાવશે અને જે ધર્મ બતાવે તે ગ્રહણ કરે. કે આ સંસારમાં રખડ તો કોને શરણે, કે જે બહારથી તું ગુરુ ને શરણે જા એ તને બધું બતાવશે. એટલે કે બે તુંબડા નો દ્રષ્ટાંત કર્યો. એક સુંદર સ્વાધ્યાય શાસ્ત્ર ભી એ ગુરુ અંદર જોઈ ભેગા, ગુરુ નો આશ્રય જોઈ અંદર. કે જે આ સંસાર સમુદ્ર તરવામાં એનું નાવિક કોણ, કે નાવિક ગુરુ છે, ગુરુ દ્વારા ધન પ્રાપ્ત કર. તું નિજ સ્વાધ્યાય કર કે શાસ્ત્ર વાત કર, ગુરુ નો આશ્રય લે અંદર. સ્વાધ્યાયમાં બધું અંદર પ્રયોજન થતું બધું ગુરુ બતાવે છે, બધું બધું ગુરુ જ બતાવે છે. પણ તારે જાણવું હોય અંદર માં જે પ્રયોજન જાણવું હોય એ બધું ગુરુ દ્વારા મળે છે, માટે એનો આશ્રય ગ્રહણ કર. શાસ્ત્ર માં ઘણી ઠેકાણે આવે તું ગુરુ દ્વારા ધર્મ પ્રાપ્ત કર, તું સુખ ગુરુ દ્વારા સુખ પ્રાપ્ત કર. પોતાની મેળે સમજતું નથી, ગુરુ એને બતાવે છે કે જો આ તારો સ્વભાવ છે એને ઓળખ, આ તું ભૂલી ગયો છે. આ અંદરમાં જો તારો સ્વભાવ કોક જુદો ને આ તો વિભાવમાં, એટલે આ બકરાના સિંહ બકરાના ટોળામાં આવી ગયો, સિંહ પોતાને ભૂલી ગયો. હવે તું તારા હામો જો તારા લક્ષણ જુદા છે, નાના લક્ષણો જુદા છે. તું તો જ્ઞાન સ્વભાવી, આ તો વિભાવ સ્વભાવી, કઈ જાણતા નથી. તું જાણનારો છો, એને જોઈ લે, તું તારા લક્ષણ ને ઓળખી લે. એમ ગુરુ બતાવે ત્યારે એ લક્ષણ દ્વારા પોતાને ઓળખે છે, પોતાને મેળે સમજતું નથી. અનાદિકાળ નો અજાણ માર્ગ પોતે પોતાથી સમજી શકતો નથી. નિમિત્ત ઉપાદાન નો એવો સંબંધ છે, ઉપાદાન પોતાનું નિમિત્ત ગુરુ હોય છે. એને દ્રષ્ટાંત એટલે આવી રીતે કરી જવાય. બે તુંબડા હારે રાખે એને સ્વાધ્યાય અપેક્ષા, પોતાના સ્વાધ્યાય થી સરળ થી ધ્યાન કરનાર. પણ સ્વાધ્યાયમાં ગુરુ નો આશ્રય, પોતાના નાયક નો આશ્રય હોવો જોઈએ. નાયક ના આશ્રય થી કરાય છે, અંતર માં નાયક નો આશ્રય ને બહાર માં ગુરુ નો આશ્રય હોય છે. પછી કીધું નાયક નો આશ્રય હોવો જોઈએ, ગુરુ એ બતાવેલો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. તરવાની નાવ નાયક નો આશ્રય હોવો જોઈએ. અવ્યગ્ર ચિત્ત વાળો જે શાંત સ્વરૂપી પરમાત્મા છે, ચિત્તમાં અવ્યગ્રતા, જેમાં વ્યગ્રતા નથી, શાંત સ્વરૂપી પરમાત્મા છે. જે શાંત સ્વરૂપી પરમાત્મા નિત્ય આનંદ વાળો છે, એમાં આનંદ ભરેલો છે, નિત્ય આનંદ વાળો છે. એ આનંદ ને કોઈ લઈ શકે એમ નથી, એ આનંદ ક્યાંય નાશ પામતો નથી. એવો નિત્ય આનંદ વાળો છે, એ પોતાને વેદનમાં એવું નથી, પણ એનામાં આનંદ ગુણ તો નિત્ય છે, નિત્ય આનંદ વાળો છે. એને તું ગ્રહણ કરે એવા આત્માને અંદરથી આનંદ પ્રગટ થશે. એ આનંદનો જોટો ક્યાંય નહીં મળે એવો એવો છે આનંદ કે છે. એને કોઈની ઉપમા નહીં લાગવું પડે, એવો નિત્ય આનંદ વાળો છે. એમાં સુખ એમાં દુઃખનો પ્રવેશ નથી હોય છે. અંદર સુખ થી ભરેલો, અંદર થી સુખ થી ભરેલો છે, સુખ થી ભરેલો શિવ છે. એ શિવ ભગવાન કેવો છે, સુખ થી ભરેલો છે. એમાં કોઈના આશ્રય થી સુખ મળે એવું નથી. અંદર માં જાય ત્યાં પોતે પોતાનો આશ્રય અને સુખ થી ભરેલો છે. બહાર ઉપયોગ હોય તો ગુરુ નો આશ્રય હોય, અંતર માં નાયક નો આશ્રય. અંદર માં સમાઈ ગયો ત્યાં પોતાના આશ્રય થી સુખ પ્રગટે છે, એવા સુખ ને સંગ્રહણ કરવાનું. જે નિત્ય આનંદ વાળો છે એવા આત્માને સંગ્રહણ કર. આ માર્ગ કે છે ચક્રવર્તીઓ અને તીર્થંકરો યાદ રહ્યો છે. બધા એ ગ્રસ્તાશ્રમ છોડી છોડીને ચાલી નીકળે છે. ચક્રવર્તીઓને કાંઈ અનુકૂળતાની ખામી નહોતી, એ બધું છોડીને આવા અંતરમાં સુખ પ્રાપ્ત કરવાને માટે ગુરુને આશ્રય ગ્રહણ કરીને, ગુરુએ બતાવેલું ધર્મ પ્રાપ્ત કરીને જંગલમાં ચાલ્યા જાય છે. જેની કાંઈ ખામી નથી, હવે હાજી કેતા હજારો ઉઠતા, અને એક શબ્દ બોલે ત્યાં હજારો જણા આવીને ઉભા રહેતા, એવા ચક્રવર્તીઓ, અને એક એક ભુજાના જયારે જ્યાં દેવ સેવા કરતા હતા એવા ચક્રવર્તીઓ, જ્યાં એના બોલ પડે ત્યાં તરત બધું તૈયાર થતું, એવા ચક્રવર્તી જે જ્યાં બધી જીત જ મેળવે, એને ચક્ર રત્ન જેને પ્રગટ થાય, એના જેને 14 રત્નો પ્રગટ થાય, એવા ચક્રવર્તીઓ પછી બધું છોડીને ફરે. એમાં જો એને સુખ લાગ્યું હોત તો બધું છોડીને કેમ પહેલા જાય છે? કોઈ એના ઉપર ચડી આવે એવું પણ નથી. ચક્રવર્તી નો રાજ છે, એવી 6 ખંડ નો રાજ એ ચક્ર એની સાથે હોય છે. 6 ખંડ નું રાજ જે મેળવે છે એવું ચક્ર રત્ન, છત્ર રત્ન, દંડ રત્ન, એ બધા રત્નો એની આગળ જે હોય એવા કોઈ આગળ નથી હોતા, એવા એને રત્નો પ્રગટે છે. બધા જળ રત્ન, અશ્વ રત્ન, ગજ રત્ન, ને બધા એના એવા બધા આગળ રહેનારા બધા એવા જીવો પણ એવા ને આવે છે. ઓલો એક હાથી રાવણ નો હાથી, એ હાથી પ્રતિ વાસદે એના હાથી એ ગત જુદી જતન હોય છે, એટલો શક્તિ હોય. એનું અશ્વરત્ન ચક્રવર્તી નું જ આમ છલાંગ મારીને ઓલા બારણા તોડે છે, 6 ખંડના દરવાજા તોડીને એને લાંબો ટાઈમથી બંધ હોય છે, એ અગ્નિ ની જ્વાળા નીકળે છે, તમામ છલંગ મારીને દોડીને પાછો આવે છે, એવી તો શક્તિ વાળા અશ્વરત્ન. એના પાટ થયા બાયણ તોડે છે ને બધું પાછો આવે છે. એક ખંડ માંથી બીજા ખંડ માં જઈ શકાતું નતું, એ બાયણા ને ખોલી નાખે છે, એ ખંડ માં જવાના દરવાજા ખોલી જાય છે, 6 ખંડ માં જવાના દરવાજા. એને એક ગુણ લઈને આવ્યા છે, આર્ય ક્ષેત્ર માં પોતે જન્મેલા ચક્રવર્તી, એક આર્યખંડ તો એના હાથમાં હતો, પણ આ પછી ખુલી જાય તો શું, તો બધા મેજ ખંડો છે, પણ એ બધા એના હાથમાં આવે છે. એ ખંડો માં શું વિશેષતા, મેજ ખંડો જાજા આર્યખંડ એક જ છે, એ બધા પણ શરણે થઈ જાય છે. કેટલાક ધર્મ પણ અંગીકાર કરતા હશે, બધા મ્રેજ ખંડો ના દરવાજે ખુલી જાય છે. એટલી નિધિ હતી એ બધું છોડીને એકલા જંગલમાં, એને તો એક કનક કામીને ક્યાં કેટલા રત્નો છોડી દીધા, 9 નિધિ 14 રતન, 96,000 નાર ચીન કમે દૂની છે, 14 રતન બધું કેટલા, સાથે કહો કેટલી નીતિ સોચ ક્યુ કર, તારે તો કઈ નીતિ કઈ નિધિ નથી, આ બધું છોડીને હાલી નીકળ્યા, બધાના રાગ છોડીને હાલી નીકળ્યા, બધા ઉપરથી મમતા છોડીને ચાલી નીકળ્યા, એ બધા ચક્રવર્તી ચાલી નીકળે છે, તીર્થંકર ચાલી નીકળે છે, પંચ કલ્યાણક થી જેના જન્મ થાય છે એવા તીર્થંકરો બધું છોડીને ચાલી નીકળે છે. પોતાની હાથે કરીને ઉપસર્ગો પરિસર સહન કરવા માટે જંગલમાં ચાલે જાય છે. ચક્રવર્તી પણ જંગલમાં ટાટ ને તડકા ને બધું સહન કરવા માટે થઈને જંગલમાં ચાલે છે. ત્યાં કઈ બધી કઈ પૂર્ણ હોય તો એ સાધના કરે તો ને કોકર ઉપસર્ગ પરિસર આવે, તીર્થંકરો જોવાને આવે છે. ચક્રવર્તી ને એક ભરત ચક્રવર્તી ને વળી અરીસાપુર માં વરદાન થાય, વળી કોઈ નહીં થાય, કઈ બધાને ન થાય, પૂર્ણશાળીઓ હોય તો જંગલમાં જાય છે, ત્યાં આરાધના કરે, ત્યાં ઉપસર્ગો આવે પરિસર, ઉપસર્ગ પરિસર દેનાર ને વિચાર નહીં આવતો હોય કે આ તો તીર્થંકર છે, એનો એને એ જીવ કેવી જાતનો છે, એવા વિકલ્પ કેમ આવતા, એ દેવ એમ જાણે તો ખરા કે આ તીર્થંકર નું જીવ છે, પણ તો પણ આ કમઠ જેવા નહીં બધા ને વિચાર નથી આવતો કે આ તો તીર્થંકર છે, એવી ખબર પોતાને હોવા છતાં પણ ઉપસર્ગ દવે દ્વેષ શું કામ કરે છે એની ખબર છે કે આ તીર્થંકર નું જીવ છે તો પણ હું પરિસર દેવા આવે છે કેટલું દ્વેષ છે પણ તીર્થંકર ભગવાન ઉપર આ દ્વેષ પથ્થર ફેંકે ને વરસાદ વરસાવે ને આની બધા કઈ અનેક જાતનું કરે છે કોઈ આ પ્રતિકૂળતા નો અવસર ઋષભદેવ ભગવાને અનુકૂળતા નો અવસર બધી અનુકૂળતા જ કરે હમણાં વગર હમથી અનુકૂળતા બધું દેવા આવે છે શું એમને કે વિધિ કઈ ખબર નથી આશ્ચર્ય તીર્થંકર ભગવાન ઉપર દ્વેષ કરે દેવો કેવળ જ્ઞાન પામે છે ત્યારે નમસ્કાર કરે છે છેવટે ફરે છે કેટલા ભાવ સુધી તો દ્વેષ કર્યો હોય તીર્થંકર ના ભાવ માં દ્વેષ પણ ક્યાં સુધી
ચાલે
છે મુનિ પણ લીધું તો દ્વેષ ભગવાન ને દેવ ત્રિયંશો ને એવું બધું આવે છે એ કઈક દેવો કઈક ઓલા નીચા નીચા દેવો હોય છે ઉપસર્ગ આપી કઈક આવી જ કરવું ભાન છે મુનિઓ ઉપર ઉપસર્ગ આપે છે એમ કેવું છે કે આ બધું છોડીને અનુકૂળતાઓ છોડીને બધું ચાલી નીકળે છે આત્માની સાધના કરવાની માટે કે આત્મામાં આનંદ લઈ ગયો એમને બીજી ક્યાંય કઈ આનંદ લઈ ગયો નહીં સુખ ને આનંદ તો આત્મામાં છે જીવન તો એ ખરો કે આત્મા મેં જીવન તે જીવન આ ચક્રવર્તી નું જીવન તે જીવન કઈ રસમય નથી આ ચક્રવર્તી નું જીવન કઈ સુખ આપતું નથી આમાં કઈ રસ પડતો નથી આ સુખમય જીવન તો ખરું આનંદમય જીવન તો આત્મામય જીવન એ મારો સ્વભાવ એ જ ખરું તો આ છે આ જીવન તો કઈ જીવન નથી ચક્રવર્તી નું ગાઢ હોય તો ગુરુદેવ કહેતા ને આલા ભરત ચક્રવર્તી એ ભરત મોત ના નગારા વાળી છે ડંકા ગોઠવે અનુકૂળ ભરત ઘરમાં વૈરાગી લેવાનું છે એ ચક્રવર્તી નું રાજ સુખ નથી આપતું ઇન્દ્રોની ઇન્દ્ર પદવી સુખ નથી આપતું એ કે છે ક્યાં સુખ ક્યાં છે એના કાળજામાં જો તે કઈ સુખ એને વેદાતું નથી હોતું એના કાળજાની અંદર એ નિધિ કે છે એના મન ઉપર બેઠી છે શ્રી મને લખે ને એના અંદર માં જોવું કે ચક્રવર્તી નિધિ એના મન ઉપર બેઠી હોય છે જોકે એટલી વ્યવસ્થા ને કરવી ન પડે પણ તો એટલી વ્યવસ્થા અંદર એના વિકલ્પોમાં કે તે નિધિ નિધિ વિકલ્પમાં એને માથે ચડી બેઠી છે એને અંદર સુખ ને શાંતિ બધી અસંગ દશા થઈને જંગલમાં રહી તેથી સુખ બનશે એ કાંઈ છે પેલા શ્રદ્ધાએ એને આદર થાય છે શ્રદ્ધામાં ઉપાદેય બધું સરસ કરી એકદમ બધું સરસ આચરણમાં એને એમ ન કહેવાય સરસ ત્યાગી છે એમ નહીં પણ એના શ્રદ્ધામાં આવી જાય આચરણમાં આવે ત્યારે સર્વસંગ પરિત્યાગી કહી શકાય અને શ્રદ્ધામાં છૂટી જાય પછી સર્વસંગ પરિત્યાગી એ કેવો છે આત્મા દિવ્ય આનંદ વાળો નિત્ય આનંદ વાળો છે પછી આનંદ ગુણ લીધો મુખ્ય જેને ઉપમા ના આપી શકાય એવા ગુણો કીધું છે એવા અનંત ગુણો થી અલંકૃત શોભી રહ્યો છે એવા અલંક એવા અલંકૃત એવા અલંકૃત ભૂષણો થી શોભી લે છે. એવા આભૂષણો છે, અલંકૃત છે, રૂપમાં અનુપમ ગુણ જેના ગુણો ને ઉપમાન આપી શકે એવા ગુણો થી એ અલંકૃત છે. નિત્ય આનંદ વાળો છે અને દિવ્ય જ્ઞાન વાળો છે. દિવ્ય જ્ઞાન એનું જ્ઞાન તો કોઈ અસાધારણ કોઈની સાથે મેળ ન થાય પૂર્ણ જ્ઞાન કોઈ દિવ્ય જ્ઞાન. દિવ્યતા ભરેલી છે જેના જ્ઞાનમાં કોઈ અજ્ઞતા ભરેલી છે એવું એનું જ્ઞાન છે. એવા આત્મામાં શીઘ્ર પ્રવેશ કરે આવા આત્મામાં તો ઉતાવળ પ્રવેશ કરે એને વાર લગાડમાં